શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે એનો શુદ્ધ ભાવ અધિકાર પાનું છે 77. શુદ્ધ ભાવ અધિકાર એટલે શુદ્ધાત્મ દ્રવ્ય અધિકાર. જે શુદ્ધાત્મા છે, જે છે છેને છે, એ વસ્તુ અનાદિ અનંત છે, અકૃત્રિમ છે, સ્વયં સિદ્ધ વસ્તુ છે, એવો જે શુદ્ધાત્મ સ્વભાવ બધાની પાસે વર્તમાન પ્રગટ પ્રત્યક્ષ મોજુદ છે, હયાત છે. મોક્ષની પર્યાય ભલે હયાત નથી અને અજ્ઞાની જીવને ભલે સંવર નિદ્રાની પર્યાય પ્રગટ હયાત રૂપ નથી, તો પણ મોક્ષનું જે કારણ થાય એવો ભગવાન જે આત્મા છે એ તો અનાદિ અનંત બધાની પાસે વર્તમાન મોજુદ છે. ભલે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ મોજુદ અજ્ઞાનીની પાસે ન હો, તો પણ સમ્યક દર્શન પ્રગટ થાય જેના આશ્રયે એવો જે શુદ્ધાત્મ સ્વભાવ એ વર્તમાન બધાની પાસે હયાત છે, છતો છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, સ્વયં સિદ્ધ વસ્તુ છે. એવો જે આત્મા એને અહીંયા શુદ્ધ ભાવ કહે છે. શુદ્ધ ભાવ ના ત્રણ પ્રકાર પ્રગટતાની અપેક્ષાએ આવે, સંવર નિદ્રા અને મોક્ષ. એ નવી પર્યાયો પ્રગટ થાય છે, પણ એ નવા પરિણામ પ્રગટ થવાનું આશ્રયભૂત સાધન અથવા આશ્રયભૂત કારણ એ પરમાત્મ દ્રવ્ય ત્રણેય કાળ પ્રગટ છે. એ તો એની પોતાની નજરને આળસે એને દેખાતો નથી, બાકી તો છે છેને છે વસ્તુ. એને અહીંયા સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં એમાં આવ્યું કે બધા આત્મા ભગવાન છે, એટલે કે સ્વભાવે પરિપૂર્ણ છે અને સદા મુક્ત છે, હંમેશા તણે કાળ અબદ્ધ છે આત્માનો સ્વભાવ. જેને કર્મનો બંધ લાગુ પડતો નથી, જેને શરીરનો સંબંધ થયો નથી અને જેને ભાવ કર્મનો પણ સંબંધ નથી, એવી એક વસ્તુ હયાત અનાદિ અનંત છે છેને છે, એમ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે કે બધા આત્મા જેમ સ્વભાવે સ્ફટિક મણિ શુદ્ધ નિર્મળ છે, એમાં આત્મા નિર્મળાનંદ પ્રતિમા મૂર્તિ અંદરમાં વિતરાગની બિરાજમાન છે. એને અહીંયા પરમાત્મા શુદ્ધ ભાવ કહે છે. શુદ્ધ ભાવ, શાશ્વત શુદ્ધ ભાવ, નિત્ય શુદ્ધ ભાવ, સંવર નિદ્રા અને મોક્ષ એ શુદ્ધ ભાવ છે, પણ એ અનિત્ય છે. અને ભગવાન આત્મા જે છે એ તો ત્રણેય કાળ શુદ્ધ પરમાત્મા વર્તમાન પરિપૂર્ણ બિરાજમાન છે. દેહ દેવળમાં પણ દેહથી ભિન્ન, કર્મનો સંયોગ હોવા છતાં કર્મથી ભિન્ન, અને રાગાદી ભાવ કર્મનો સંયોગ સંબંધ છે ત્યારે પણ ભગવાન આત્મા ભાવ કર્મથી અંતરમાં ચૈતન્ય બિરાજમાન ભિન્ન છે. એવો એક સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મ દ્રવ્ય અંદરમાં બિરાજમાન છે. એ જ આત્મા આત્માને ઉપાદેય છે, સાતે તત્વો છે. એ પર્યાયો છે, પર્યાયો છે ખરી, પર્યાય કઈ સસલાના સિંગડા જેવું છે કે આકાશના ફૂલ જેવું છે એમ નથી. પર્યાય પર્યાય અપેક્ષા એ સત છે, પણ એ ક્ષણિક સત, અનિત્ય સત, નાશવાન જે ભાવો છે એ ભગવાન અવિનાશી તત્વમાં એનો અભાવ છે. એવો શુદ્ધાત્મા આત્માને ઉપાદેય છે. જે અનંત કાળથી નથી કર્યું એવું કઈ કરવાનું એક પુરુષ પાયકો એ કહી ગયો છે કે તમે ન કરવાના કામ કર્યા પણ કરવાનું કામ રહી ગયું. શાસ્ત્ર ભણી ભણીને પણ અગિયાર અંગ સુધી ભણ્યો, આ પોતાના આત્માની વાત છે, બીજા સામે નજર કરવાની વાત નથી. છ દ્રવ્ય અને નવ તત્વના ભેદને અનંત વાર એને સાંભળ્યા, જાણ્યા પણ ખરા, અને એ છે એમ વ્યવહાર શ્રદ્ધા પણ એને અનંત વાર કરી. સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્યો છે, અનંતા જીવ, અનંતાનંદ પુદ્ગલ પરમાણુ, ધર્માસ્તિકા એક, અધર્માસ્તિકા એક, આકાશ એક ને કાળાનું અસંખ્ય, એ છે છે એમ શ્રદ્ધામાં લીધું. અને નવ તત્વના જે ભેદો છે એ છે એમ શ્રદ્ધામાં લીધું, પણ હું એ નવ તત્વથી ભિન્ન છું એમ એક સમય માત્ર એને શ્રદ્ધા જ્ઞાનમાં લીધું નથી. એ કોઈ અપૂર્વ ચીજ છે, અસાધારણ વસ્તુ છે કે જેના ઉપર દ્રષ્ટિ પડતા ભવનો અંત એને આવી જાય અને ભવના અભાવનો ભણકાર આવે અનુભવના કાળમાં. એવી એક શુદ્ધ ભાવ અધિકાર નિયમસારમાં કુંકુંદાચાર્ય ભગવાને આ નિયમસાર શાસ્ત્ર પોતાની ભાવના માટે લખ્યું છે. સમયસાર શાસ્ત્ર તો અપતિબુદ્ધને સમજાવવા માટે એની રચના થઈ છે, પણ નિયમસાર શાસ્ત્ર તો કેવળ નિજ ભાવના ને અર્થે આ મેં રચ્યું છે. એવું જ્યારે અપ્રતિબુદ્ધને માટે શાસ્ત્રની રચના અને પોતાના ભાવનાની માટે શાસ્ત્રની રચના એમાં ઘણો ફેર છે. હું આ નિયમસાર શાસ્ત્ર મારા આત્માની ભાવના માટે રચના કરું છું. શરૂઆતમાં એમ કહ્યું કે નિયમથી જો કરવાયો કાંઈ હોય તો સમ્યક દર્શના ચારિત્રના પરિણામ એ નિયમથી કરવાયો છે. શુભાશુભ ભાવ કરવા યોગ્ય નથી, આવે, હોય, જાય, હોય, આવે ને જાય, પણ એ કઈ પ્રગટ કરવા યોગ નથી. પ્રગટ કરવા યોગ તો સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પ્રગટ કરવા યોગ છે, પણ પ્રગટ કરવા યોગ હોવા છતાં તે આશ્રયભૂત તત્વ નથી. આશ્રયભૂત તત્વ શુદ્ધાત્મા એક જ છે, એનો આશ્રય કરતા સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થાય. એને એમ કહ્યું કે કરવા યોગ આ નિશ્ચય મોક્ષનો માર્ગ છે. એવો શુદ્ધભાવ અધિકાર નિયમસાર નિજ ભાવનાને અર્થે મેં આ રચના કરી છે, એમાં આ શુદ્ધભાવ અધિકાર આખા નિયમસારમાં શુદ્ધાત્મ દ્રવ્યનો અધિકાર શુદ્ધભાવ અધિકાર છે. અને એમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો હોવા છતાં પણ એને કોઈ ગાથામાં ટીકાકારે એને રત્નની ઉપમા આપી નહીં કોઈ ગાથામાં. પણ નિશ્ચય પ્રતિક્રમણનો અધિકાર જ્યાં આવ્યો અને ટીકાકારના હાથમાં આવે છે જ્યાં, અને એની ટીકાની કલમ ચાલે છે, ત્યારે પદ્મમલધારી દેવ ભાવિ તીર્થંકર થવાના છે. પોતે લખી ગયા છે શાસ્ત્રમાં, આ નિયમસાર શાસ્ત્રમાં પોતે લખી ગયા છે કે અમે તીર્થંકર થવાના છે. એ ભાવિ તીર્થંકર, એણે આ ટીકા કરી છે, અને એ નિયમસાર અને એની ટીકાનો ખુલાસો કરનાર પણ ભાવિ સૂર્યનાથ તીર્થંકર છે. કોઈ એવો બનાવ બની ગયો છે ભવ્ય જીવના ભાગને કારણે કે આ પુરુષનો એ જન્મ થયો, અને આપણે બધા સમકાલીન શ્રીમદજી જ્ઞાની થયા, પણ એ કાળે આપણો જન્મ નહોતો. આપણે બધા સમકાલીન છીએ, પ્રત્યક્ષ આપણને વાણી સાંભળવાનો યોગ થયો. એના ખુલાસા પણ ચારે તરફથી ઘણા કરી ગયા ગુરુદેવ. એ અહીંયા 38મી ગાથાનો અધિકાર શુદ્ધભાવ અધિકારમાં 38 ગાથા છે કે જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. એક લીટી છે પહેલી, એક લીટીમાં આખો માલ ભરી દીધો છે. એમાં કાલે આપણે વાત આવી હતી કે જીવ હેય છે, અજીવનો વિકલ્પ એ પણ અજીવ હોવાથી હેય છે, અને આશ્રવને બંધ વિકૃત ભાવ રાગાદી એ પણ હેય છે. એમ સાત તત્વોમાં ચાર તત્વ હે છે એની વાત ખુલાસાથી કાલે શક્તિ અનુસાર આપણે કરી સ્વાધ્યાયની. અને સામાન્ય જીવ તત્વ ઉપાધિ છે, જીવથી જીવનું ભેદ જ્ઞાન કરતા એમ કહ્યું કે જે જીવત્વ શક્તિથી જીવે છે અનાદિ અનંત, તે ખરેખર આત્મા છે, અને તે જ આત્મા આત્માને ઉપાદેય છે. અને આ 10 પ્રકારના પ્રાણથી જે જીવ જીવે છે એ વ્યવહાર જીવ છે, એ હેય છે. જીવથી જીવનું ભેદ જ્ઞાન, જીવ એક, એના પડખા બે, એક સામાન્ય ને એક વિશેષ, એ સામાન્ય તત્વ ઉપાદેય છે અને વિશેષ હેય છે. એ વિશેષમાં પેલા બોલમાં 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે, અથવા તો નર નારક આદિની જે પર્યાયો છે તેને પણ વ્યવહાર જીવ કહેવામાં આવે છે. નિયમસારમાં અરે સમયસારમાં 38મી ગાથામાં નરનારકાદી પર્યાયોને વ્યવહારજીવ કયો અને 320 ગાથામાં 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે એને વ્યવહારજીવ કયો? નિશ્ચય જીવ તો જીવત શક્તિથી જીવે છે એ નિશ્ચય જીવ છે,
બરાબર.
એ પૂજ્ય બેનજીના વચનામૃતમાં આવે છે ને, જાગતો જીવ ઊભો છે યા જીવત્વ શક્તિથી જે જીવી રહ્યો છે અનાદિ અનંત તે હું છું. આ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ એ છે. શાસ્ત્ર સન્મુખનું જે જ્ઞાન વ્યવહાર જ્ઞાન તે એ છે. 10 પ્રકારના પ્રાણમાં 5 ઇન્દ્રિય છે ને, એ છે કે ઉપાદેય? હે છે. હે નો અર્થ કે એ ખરેખર મારું સ્વરૂપ નથી, એમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી, પણ એનાથી ભિન્ન છે. 5 પ્રકારના ભાવ ઇન્દ્રિયના ક્ષોભસમ જ્ઞાનથી પણ અંતરમાં અતિન્દ્રિય મહાપદાર્થ અંદરમાં બિરાજમાન છે. એ અતિન્દ્રિય જ્ઞાનમય પરમાત્મા ઉપાદેય છે, ઇન્દ્રિય જ્ઞાન એ છે. મન બળ, વચન બળ, કાય બળ, હે શ્વાસોશ્વાસ ને આયુ, જીવની યોગ્યતા, એક સમયની એ પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે, એમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન ક્યારે કહેવાય? કે વ્યવહાર નહીં ના વિષયમાં આત્મબુદ્ધિ ન હોય તો. વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન ક્યારે કહેવાય? કે એમાં આત્મબુદ્ધિ ન હોય ને આત્મામાં આત્મબુદ્ધિ હોય અને પછી એ પરિણામ જણાય થવા યોગ થાય છે એમ જ્ઞાન જાણે તેને જાણેલો પ્રયોજનવાન કહેવાય. એક એ છે કે 7 તત્વો, એમાં 4 તત્વોની વાત કાલે આપણે આવી ગઈ, હવે આજે 3 તત્વો બીજા લેવાના છે, સંવર, નિદ્રા ને મોક્ષ. એ 4 વ્યવહારિક જીવ, એ અહીંયા પરદ્રવ્ય કહ્યું એને. સ્વદ્રવ્ય તો શુદ્ધ આત્મા એટલો સ્વદ્રવ્ય છે, જેટલું ઉપાદેય તત્વ છે તેટલું સ્વદ્રવ્ય છે. જે હે છે તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પરિણામ છે તે પરદ્રવ્ય છે કે હા, પર્યાય છે તે પરદ્રવ્ય છે ભાઈ. જેમ પરદ્રવ્ય અવલંબન કરવા યોગ્ય નથી, એમાં પરિણામના ભેદો પણ અવલંબનભૂત નથી, આશ્રય કરવા યોગ્ય નથી. આત્માને જાણ્યા પછી જાણવા યોગ્ય છે. શું કહ્યું? શુદ્ધ આત્માને ઉપાદેયપણે જાણ્યા પછી એ જાણવા યોગ ભલે હો છે, પણ અહીંયા તો આહા ઉપાદેયની મુખતાથી ગાથા આવી છે, આ માગણી કરી છે જામનગરે. કોઈને વળી એમ થાય કે આ લાલુભાઈ પોતાનું એમ, એવું નથી. શું આપણે તો કઈ જે તમે કયો એ આપણે વાંચીએ, એમાં શું કેમ ભાઈ, મોટરમાં વાત થઈ ને, ત્રણેય જણા અમે હતા. હા, એ લોકોએ કહ્યું સામેથી કે અમારી આમ ઈચ્છા છે, ભલે આપણે તો સ્વાધ્યાય કરવાનો છે. ગોળની ભીલી તો જ્યાંથી ખાવ ત્યાંથી મીઠી, પછી સમય સાર હોય, નિયમ સાર હોય, શાસ્ત્ર પ્રવચન સાર હોય, કોઈ પણ જ્ઞાનીના વચનો હોય, વચનામૃત હોય, પણ જ્ઞાનીના વચન છે ને. શ્રીમદ રાજચંદ્રજીએ, હવે તો અહીંયા પૂર આવી ગયું, બધું ભૂસાઈ ગયું, રાજકોટમાં સમાધિ શ્રીમદ રાજચંદ્રજીની. એક વખત પૂર આવ્યા પહેલા હું ગયો હતો, ત્યારે અહીંયા ચાકડો લખ્યો હતો કે જ્ઞાનીના વચન છે તે આગમ છે, અનુભવીનું વચન તે આગમ છે. એક એ છે કે તે બધું જાણ્યું, દરિયો ડોળ્યો જાણવા માટે, કરવા માટે અભિમાન કર્યું અને જાણવા માટે દરિયો ડોળ્યો, પણ એકને ન જાણ્યો. એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોરી. વિરચનબા વિરજીભાઈ ખૂબ વારંવાર જામનગરમાં વિરજી બાપા વારંવાર બોલતા હતા, એક દેખી જાણીએ રમી રહી એક ઠોર, સમલ વિમાલ ને વિચારીએ એ સીધી ઓર નહીં. કાંતિભાઈ બેઠા છે, કાંતિભાઈ ના પિતાજી થાય ને, એનું પ્રિય વચન હતું એ વાક્ય. એ કહે છે કે તું એકને દેખને, હવે તું આ સાત તત્વના જે ભેદો છે છેખરા નથી એમ નથી, પણ એનાથી તારો આત્મા શુદ્ધાત્મા ભિન્ન છે એને દેખી લે ને એક વાર. હા, એ સાત તત્વનો સમૂહ પરદ્રવ્ય છે ને, એ પરદ્રવ્યને કરવા જાય તો એ આત્મદર્શન નહીં થાય, અને એને જાણવા એકાંતે રોકાશ તો પણ આત્મદર્શન નહીં થાય. પર્યાર્થિક ની ચક્ષુ સર્વથા બંધ કરવી પડશે. ત્યારે દ્રવ્યાર્થિક ની ઉગાડેલા ચક્ષુ વડે સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. પણ એમાં સ્વપર પ્રકાશક છે કે સ્વપ્રકાશક, કે એકલું સ્વપ્રકાશક? સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો. અંદરનું સ્વપર પ્રકાશક જ નાખ્યું, અંદરનું એકલું સ્વપ્રકાશક લીધું. બહારના સ્વપ્રકાશકની વાત તો પછી, અનુભવ પછીની વાત છે. અનુભવ કેમ થાય એ પેલા શીખવા જેવું છે. અનુભવ થયા પછી શું હોય એ અનુભવ થતા ખબર બધી પડી જશે. અહીંયા વજન આત્મા ઉપાદેય છે એક સમય માત્ર, પણ અંતર સન્મુખ થઈને એવા શુદ્ધાત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન જીવે કર્યું નહીં. તેથી તે એટલો દોષ એનો, એનો દોષ એટલો જ કે આત્માને ન જાણ્યો, એટલો જ એનો દોષ છે. પણ એ દોષ બહુ આકરો છે, મોટી સજા. ચાર ગતિ ને 84 લાખ યોનિમાં જીવ રખડપાટી થઈ. પણ પણ આ ગુરુ મળ્યા, પણ એ પણ કોઈ ગુરુ એટલે અસાધારણ ગુરુ નો યોગ થયો. તીર્થંકર નો યોગ થવો એટલે શું? ખરેખર એ તો નૈગમ નહીંથી જોઈએ તો વર્તમાનમાં તીર્થંકર હતા. ભાવિ પર્યાય ને વર્તમાનમાં જોવી એને નૈગમ નહીં, ભાવિ નૈગમ નહીં કહેવામાં આવે. અથવા દ્રવ્ય નિક્ષેપ થી ભાવિ પર્યાય ને વર્તમાનમાં નિહાળવું તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. જ્ઞાનમાં એ પ્રકારે જ્ઞેય થાય છે. નયનો વિષય નિક્ષેપ છે, ઘણી વાત છે. અહીંયા કહે છે કે જીવાદી સાતે તત્વો જે છે એનો સમૂહ, કયો ને સમૂહ છે ને, એક નથી અનેક છે. એ પરદ્રવ્ય હોવાને લીધે, પરદ્રવ્ય થવાને લીધે લખ્યું નથી, અનાદિ અનંત. ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું કે નવે સાત તત્વો પરદ્રવ્ય છે. ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું કે સાતે તત્વો પરદ્રવ્ય છે, અને ભવિષ્યમાં પહેલા તીર્થંકર થવાના ક્ષણિક મહારાજા એની વાણીમાં પણ આ તત્વ આવવાનું છે કે સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. તો તારા શુભ ભાવની વાતો અમારે શું તને કરવી? તું એને સ્વદ્રવ્ય ને સ્વતત્વ ને એ મારા ભાવ છે, શુભાશુભ ભાવ મારા છે, અને હું એને કરું છું, દ્રષ્ટિ વિપરીત છે. એ સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, થવાને લીધે નહીં. હિંમતભાઈ, હોવાને ત્રિકાળીનું વિશેષણ છે. ત્રણે કાળ માને કે કોઈ ન માને, વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સંતો આનંદનું ભોજન કરતા કરતા, આ પોતે આનંદનું ભોજન કરે છે ને, એટલે બીજાઓને પણ આનંદનું ભોજન આવે લે બધા એમ આગમટે આમંત્રણ આપે છે. નૈરૂપ્યમાં ગયા પછી પોતાના સગાવાલાની ગામડામાંથી બોલાવ્યા ઘણાને, સમજી ગયા, કેમ કે પોતે ત્યાં કમાય તો પોતાના સગાવાલાને બોલાવે કે નહીં. હા, એમ આ સંતોના સગાવાલા બધા છે. કેમ કે શુદ્ધાત્માની વાર્તા સાંભળવાનો જેને ભાવ થયો છે એ સંતોના સગા છે, એનું કુટુંબ છે. એને કહે છે કે પ્રભુ સાંભળ, તારી પાસે એક શુદ્ધાત્મા એવો બિરાજમાન છે ભગવાન, કે આ વર્તમાન જે આ પરિણામ પ્રગટ થાય છે એ પરિણામથી આત્મા ભિન્ન છે. કેમ કે પરિણામ પરદ્રવ્ય છે અને શુદ્ધાત્મા સ્વદ્રવ્ય છે, સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તી છે. પ્રમાણ સપ્તભંગીમાં અને નહીં સપ્તભંગી બે પ્રકારની સપ્તભંગી છે. એમાં પ્રમાણ સપ્તભંગીમાં તો એમ આવે કે આત્મા સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવ એ અપેક્ષાએ સ્વદ્રવ્ય છે, અને પરદ્રવ્ય જે છે એના પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ ને પરભાવ એની આ આત્મામાં નાસ્તી છે. એમ પ્રમાણ જ્ઞાનમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં અભાવ રૂપે છે એમ આવે. અહીંયા નહીં સપ્તભંગીમાં એમ કે છે કે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તી છે. અહીંયા પરદ્રવ્ય કોને કેવું છે? અધ્યાત્મમાં એ સંવર નિદ્રા ને મોક્ષના પરિણામ પરદ્રવ્ય છે. આકરું લાગે પણ અમૃત જેવું છે. રતિભાઈ મોરબી થી આવ્યા છે, આ ઉત્સવ છે ને, બધા ખેંચાય ખેંચાય ને આ ભગવાનના સમોસણમાં તો આવે ને બધા. અહીંયા સમોસણ થાય છે અને માનસમજી પણ થાય છે. કાલ કહ્યું તો હિંમતભાઈ કે આ બધું અવસર કરવાનું કારણ શું છે? મહોત્સવ કે મમુક્ષો બધા ભેગા થાય, એકબીજાના પરિચયમાં આવે, કઈ તત્વની વાર્તાલાપ થાય, તત્વની ચર્ચા થાય, મુખ્ય હેતુ તો એ છે. આ એક શુદ્ધ આત્મ તત્વ, આ સાતે તત્વો નહી સપ્તભંગીની વાત કરતા કે જ્ઞાયક ભાવ તે જીવ છે અને પ્રમત અપ્રમત પરદ્રવ્ય છે. જ્ઞાયક ભાવ સ્વદ્રવ્ય છે અને પ્રમત અપ્રમતના પરિણામો પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. પરદ્રવ્ય ઉપાદેય નથી. અહીંયા પરદ્રવ્ય અધ્યાત્મમાં પરદ્રવ્યની પરાકાષ્ઠા, પંડિતજી પરદ્રવ્યની પરાકાષ્ઠા લખી પાછું હોવાને લીધે લખું, થવાને લીધે નહીં. અનાદિ અનંત પરિણામ ને પરદ્રવ્ય જ્યારે એના ખ્યાલમાં આવે છે ત્યારે પરદ્રવ્ય છે, તેથી એમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. આ પરદ્રવ્ય છે એમ પરદ્રવ્ય પરદ્રવ્ય જાણે તો એને મમતા થઈ શકે નહીં, મમત્વનો નાશ થાય. આ મમતા છોડાવવી છે, પરિણામ છોડાવવા નથી. પરિણામ તો થવા યોગ થાય છે, પણ એ પરિણામ મારા છે એવી જે મમત્વ બુદ્ધિ પરિણામ પ્રત્યે ભેદ પ્રત્યે છે એને અહીંયા પરદ્રવ્ય એવો શબ્દ વાપરો કે જરા ઉભો થઈ જાય. એને ઉભો કરવો છે, બેઠો છે ને પ્રમાદમાં, આવશું થઈને સાવધાન થા. તારી દશામાં થતા પરિણામો એ પરદ્રવ્ય છે, એને લીધે ખરેખર તે ઉપાદેય નથી. હવે સંવરની જે પર્યાય નાસ્તી અપેક્ષાએ આશ્રવનો નિરોધ એને સંવર તત્વ કહેવામાં આવે છે. આશ્રવના ચાર પ્રકાર મિથ્યાત્વ અવરત કષાય ને યોગ, એ ચાર પ્રકારના ભગવાને આશ્રવ મલિન ભાવો કયા. એનો આત્માના આશ્રયે જેમ જેમ આત્માનું અવલંબન લેતા લેતા એને મિથ્યાત્વનો નિરોધ થઈ અને સમ્યક દર્શન પ્રગટ થાય, પછી સ્થિરતા દ્વારા અવરત કષાયની યોગનો અભાવ થઈને સંવરપૂર્વક નિર્જરા એવા આશ્રવના નિરોધપૂર્વક આત્માશ્રિત પરિણામને પરમાત્મા સંવર અકસાય વિતરાગ ભાવ કહે છે. અને અસ્થિથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ, શુદ્ધાત્માની પ્રાપ્તિ, શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ, નહીં નિક્ષેપ, પ્રમાણ દ્વારા આત્માનો પરોક્ષ અનુભવ થાય છે. પણ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થયો અને સેમ્પલ અતિન્દ્રિય આનંદનો અનુભવ આવ્યો. ખાંડની ગુણમાં બંબી મારી અને બે દાણા જ્યાં ચાખ્યા, બે જ દાણા મોઢામાં, શું શ્રદ્ધામાં આવ્યું કે આખી ગુણ ખાંડની છે, આખી ગુણ સાકરની ગળપણથી ભરેલી ગુણ છે, એમ ઉપયોગ આત્મામાં એકાગ્ર થયો. જે જીવત્વ શક્તિથી જીવે છે અનાદિ અનંત નિત્ય નિરાવરણ અખંડ પ્રતિભાસમય ભગવાન આત્મા, એની સન્મુખ થઈને ઉપયોગ, જ્યાં ઉપયોગ આત્મા અભિમુખ થઈને બંબી મારી એકાગ્રતા થઈ, ત્યાં આનંદનો અનુભવ આવ્યો. એ અતિન્દ્રિય આનંદના અનુભવ દ્વારા પ્રતીતમાં આવ્યો કે મારો આખો આત્મા આનંદમય છે, મારા શુદ્ધાત્મામાં ક્યાંય દુઃખ છે નહીં, દુઃખ દુઃખમાં છે, દુઃખ આત્મામાં નથી. અમે જેમાં દુઃખ નથી એને આત્મા કહીએ છીએ, જેમાં દુઃખ છે એને અમે પરદ્રવ્ય કહીએ છીએ. આશ્રવ કહો કે પરદ્રવ્ય કહો, વાત તો બહુ સમજવા જેવી આ છે. બાકી તો બધું ઘણું એને કર્યું કરતા બુદ્ધિએ, અને ઘણું ઇન્દ્રિય જ્ઞાન વડે ન જાણવાનું જાણ્યું, પણ જાણવાનું રહી ગયું. એક 11 રંગ સુધી જાણ્યું ને, આપણા આત્માની વાત છે. પણ એક શુદ્ધ આત્મા એને ન જાણ્યો, એ સ્વદ્રવ્ય છે અને આ પરિણામ પરદ્રવ્ય છે. તે કારણે સ્વદ્રવ્ય ઉપાદેય છે અને પરદ્રવ્ય હે છે. હવે નિર્જરા સંવરની પર્યાય, શુદ્ધતાની પ્રગટતા, એનું નામ સંવર, અને શુદ્ધતાની વૃદ્ધિ, એનું નામ નિર્જરા. અશુદ્ધતાની હાનિ અને શુદ્ધતાની વૃદ્ધિ, અને કર્મ કર્મના કારણે ખરે છે અને દ્રવ્ય નિર્જરા કહેવામાં આવે છે. એવી શુદ્ધતાની વૃદ્ધિ, વિતરાગતાની વૃદ્ધિ, આનંદની વૃદ્ધિ અને દુઃખની હાનિ, જેટલી માત્રામાં આત્માનું ઉલમોલ લેતા અતિન્દ્રિય આનંદની વૃદ્ધિ થાય છે, એટલી માત્રામાં દુઃખની હાનિ થતી જાય છે. એવી આનંદની વૃદ્ધિ થાય, વિતરાગતાની વૃદ્ધિ થાય, એને પરમાત્મા નિર્જરા તત્વ કહે છે. એ સંવરપૂર્વક નિર્જરા હોય છે, એ પરદ્રવ્ય છે, એ ઉપાદેય ખરેખર નથી, એ છે. પ્રગટ કરવા માટે ઉપાદેય આવે શાસ્ત્રમાં, મોક્ષમાર્ગ પ્રકાશમાં. સંવર નિદ્રા પણ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. એ બે પર્યાય વચ્ચેના વિવેકની વાત હતી, અહીંયા દ્રવ્ય પર્યાયના વિવેકની વાત ચાલે. ઊંચા પ્રકારનું ભોજન છે, અહીંયા પણ સંઘમાં ભોજન ઊંચા પ્રકારનું. કાલ બે મીઠાઈ આપી હતી, કે છે બોલો, બે મીઠાઈ, એક નહીં. ભગવાન આત્મા ઉપાદેય છે, બાકી કઈ ઉપાદેય આ જગતમાં નથી. મારું કઈ નથી, આ મને જે દેખાય છે ને દેહાદી ને આ સંયોગ, એ મારી ચીજ નથી. મારું તો એ જ્ઞાન, અખંડ જ્ઞાન મારું છે. આ પરિણામ જે જણાય છે ને જ્ઞાનમાં પ્રતિભાસે છે ને, આ રાગાદી પરિણામ ભક્તિના પરિણામ એ પરદ્રવ્ય છે, એ મારી ચીજ નથી. અને જે રાગાદી ઇન્દ્રિય જ્ઞાન માં જણાય છે એ ઇન્દ્રિય જ્ઞાન ના ભાવ પણ મારા નથી, કેમ કે પરદ્રવ્ય છે. શાસ્ત્ર નું જ્ઞાન પરદ્રવ્ય છે, અરે આત્માનું જ્ઞાન પરદ્રવ્ય છે. અહીંયા એ વાત ઊંચા પ્રકારની જરા કેવી છે, શું થાય પણ હવે આમાં આવ્યું એનું આપણે અધ્યયન તો કરવું
પડશે.
હજી તો રાગ મારો, ઇન્દ્રિય જ્ઞાન મારું, મારું મારું કરીને એ મરી રહ્યો છે, તારું નથી. તારી સાથે તાદાત્મ સંબંધ ધરતો નથી, તું તો જેની સાથે તાદાત્મ રૂપે આત્મા ગુણોની સાથે રહેલો છે એટલો ઉપાધિ આત્મા છે. પંચાસી કાયમાં ઉત્પાદ વ્યય સંયોગ કયો, ઉત્પાદ વ્યય પર્યાય થાય છે ને એને સંયોગ કયો, ને અહીંયા એને પરદ્રવ્ય કહ્યું. પરદ્રવ્ય કહો કે સંયોગ, એક વાત અધ્યાત્મની વાત, કઈ વ્યવહારની વાત. ભાઈ વ્યવહારની વાતો આ સાત તત્વોનો સમૂહ છે એ એમ જાણવું એ વ્યવહાર છે, એ વ્યવહાર નથી. એને એમ છે કે કઈક શુભ ભાવ કરવાનું કે ને
તો ઠીક પડી પેલું.
ગુરુદેવ કહેતા હતા ને શીરો કરવા માટે લોપડી માંથી પણ શુભ ભાવ કરવો તે અજ્ઞાન છે, શુભ ભાવ કરવો તે વ્યવહાર નથી. પણ આત્માને જાણ્યા પછી શુભ ભાવ આવે એને જાણવું એ વ્યવહાર છે, પણ શુભ ભાવને કરવો એ વ્યવહાર નથી. એ તો કર્તા કર્મધિકારની પહેલી ગાથામાં કહ્યું કે હું એક ચૈતન્ય સ્વરૂપ આત્મા કરતા, અને આ ક્રોધાદી મારું કર્મ, રાગાદી મારું કર્મ, એવી કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાની જીવને અનાધિકારની. શુભ ભાવને કરવું એ અજ્ઞાન છે, શુભ ભાવને જાણવું તે વ્યવહાર જ્ઞાન છે, શુદ્ધ આત્માને ઉપાધેયપણે જાણવો તે નિશ્ચય છે. શુદ્ધાત્માને જાણવું નહીં, શુદ્ધાત્માને ઉપાધેયપણે જાણવું એટલું વિશેષણ છે એમાં. શુદ્ધાત્માને ઉપાદેય પડે જે જ્ઞાન જાણે એ પરિણામને હે પડે જાણે, જાણે ને જાણે. કેમ કે ઉપાદેય એક તત્વ હોય, ઉપાદેય બે તત્વ નો હોય. જયારે શુદ્ધાત્મા ઉપાદેય આવે છે દ્રષ્ટિમાં લલિતાબેન, ત્યારે પરિણામ થાય છે પણ એ હે પણે જાણે, ઉપાદેય પણે પરદ્રવ્ય છે, એ તો નાશવાન છે. એ પરિણામથી મારો આત્મા વ્યતિરિક્ત નામ ભિન્ન છે. નિર્જરા તત્વ પરદ્રવ્ય છે. હવે આગળ મોક્ષ કેવળ જ્ઞાનની વાત જરા કઠણ તો પડે પણ અમૃત જેવી દ્રષ્ટિ આખી પર્યાય ઉપરથી ઉઠાવીને દ્રવ્ય ઉપર લાવવું છે. પ્રયોજન તો પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. આ ગુરુદેવનો મંત્ર આપેલો છે. છોડી દે પર્યાયનું લક્ષ, પર્યાયનું અવલંબન છોડ અને ભગવાન આત્માનું અવલંબન લે, ન્યાલ થઈ જાય. મોક્ષ તત્વ પરદ્રવ્ય છે. શું કહ્યું? કેવળ જ્ઞાન અમારે જોઈએ છે, તારે પરદ્રવ્ય જોઈએ છે. સ્વદ્રવ્ય જતું છે જરા તીખી વાત, નિશ્ચયની વાત હંમેશા. પણ નિશ્ચયની વાત એટલે પરમ સત્ય વાત, એ નાની પીટીને કહેવા જેવી છે, એને ગોળ ગોળ કહેવા જેવી નથી, સ્પષ્ટ કરીને કહેવા જેવી છે. એ વિના દ્રષ્ટિ ફરશે નહીં. ધીમે ધીમે ગોળ ગોળ કયો એમ કે હાવ વ્યવહારનો ક્યાંક લોભ થઈ જશે. દર્શન દેવસેન આચાર્યનું નૈચક્ર છે, એમાં એમ લખ્યું છે કે વ્યવહારનો જ્યારે જીવ લોભ કરે છે ત્યારે નિશ્ચયની પ્રાપ્તિ, પ્રલય કરી નાખ વ્યવહારને એક વાર તો. હા, લખ છોડી દે, લખ છોડું, બીજું કઈ પરિણામને છોડવાનું ક્યાં છે? પરિણામ તો પરિણામ રૂપે, પરદ્રવ્ય તો પરદ્રવ્ય રૂપે છે, ભલે હો એનામાં મારામાં એ નથી. એમ જાણીને તું દ્રવ્ય દ્રષ્ટિ કરીને અનુભવ કરી લે એક વાર, પછી પર્યાયનું જાણું, તેને વ્યવહાર કહેવામાં આવે છે. પણ ઉપેક્ષા રૂપ જાણે ત્યારે એને વ્યવહાર કહેવામાં આવે. જો એની અપેક્ષા થાય તો એ વ્યવહાર નથી, વ્યવહાર એનો નિશ્ચય અજ્ઞાની થઈ જાય છે. પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેથી મોક્ષની પર્યાય ચાલે છે વાત હવે, અને વખત થઈ ગયો પૂરો, સાડા આઠથી હવાનું છે, હવે એક બોલ બાકી રહ્યો.